આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ચૂંટાયેલી સરકારના સૌથી લાંબા સમય સુધી કાર્યકાળના વડા બનીને ભારતીય રાજકારણમાં ઇતિહાસ સર્જ્યો. રશિયન ક્રૂડ ઓઇલ વહન કરતું જહાજ એક્વા ટાઇટન કર્ણાટકના મેંગલુરુ પહોંચ્યું. ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મતદાન મથકો પર આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ બિહાર સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. અને અભયસિંહ અને વીર ચોતરાનીએ ફાઇનલમાં પ્રવેશ કરીને સ્કવોશમાં ભારત માટે પુરૂષોના સિંગલ્સનો ખિતાબ નિશ્ચિત કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ચૂંટાયેલી સરકારના સૌથી લાંબા સમય સુધી કાર્યકાળના વડા બનીને ભારતીય રાજકારણમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સાથે શ્રી મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી તરીકે 8,930 દિવસ સુધી કાર્યકાળ ધરાવતા પવનકુમાર ચામલિંગને પાછળ છોડી દીધા છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના તેમના કાર્યકાળને જોડીને સરકારના વડા તરીકે 8,931 દિવસ પૂર્ણ કર્યા છે, જેનાથી તેઓ નેતૃત્વની ભૂમિકામાં 25મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સીમાચિહ્નને એક દુર્લભ અને નોંધપાત્ર સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે, જે દાયકાઓની અવિરત જાહેર સેવા અને ઉચ્ચતમ સ્તરે રાજકીય નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. તેમની કારકિર્દી દરમિયાન શ્રી મોદીએ ઘણા નોંધપાત્ર રેકોર્ડ બનાવ્યા છે, જેમાં ગુજરાતના સૌથી લાંબા સમય સુધી કાર્યકાળના મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો અનુભવ ધરાવતા પ્રધાનમંત્રી હોવાનો સમાવેશ થાય છે. તેઓ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પણ છે જેમનો જન્મ સ્વતંત્રતા પછી થયો છે અને તેમણે 2014, 2019 અને 2024માં સતત 3 લોકસભા ચૂંટણીઓમાં વિજય મેળવ્યો છે, જે રાજકીય દીર્ઘાયુષ્ય અને ટકાઉ જાહેર જનાદેશને જાહેર કરે છે. રશિયન ક્રૂડ ઓઇલ વહન કરતું જહાજ એક્વા ટાઇટન કર્ણાટકના મેંગલુરુ પહોંચી ગયું છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે વૈશ્વિક ઇંધણના ભાવને સ્થિર કરવાના પ્રયાસમાં અમેરિકાએ ગુરુવારે દરિયામાં ફસાયેલા રશિયન ક્રૂડ ઓઇલના વેચાણને મંજૂરી આપવા માટે કામચલાઉ સામાન્ય લાયસન્સ જારી કર્યા પછી આ વાત સામે આવી છે. અમેરિકાથી એલપીજી વહન કરતું બીજું કાર્ગો જહાજ મેંગલુરુ બંદર પર પહોંચ્યું છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યથી એલપીજી વહન કરતું પાયક્સિસ પાયોનિયર કાર્ગો જહાજ સફળતાપૂર્વક બંદર પર ડોક થયું છે. અગાઉ ભારતીય ધ્વજવંદનવાળું એલપીજી ટેન્કર નંદાદેવી ગુજરાતના વાડીનાર બંદર પર પહોંચ્યું હતું, જે શિવાલિક મુંદ્રા બંદર પર ડોક થયા પછી આ અઠવાડિયે પશ્ચિમ કિનારે પહોંચનાર બીજું એલપીજી વાહક બન્યું હતું. આ બંને જહાજો અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જોખમી મુસાફરી કરીને સ્વદેશ પરત ફર્યા હતા. ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મતદાન મથકો પર આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આમાં સહાયક મથકો, પીવાનું પાણી, શૌચાલય, દિવ્યાંગો માટેની સુવિધાઓ અને પ્રમાણભૂત મતદાન કક્ષનો સમાવેશ થાય છે. જાગૃતિ વધારવા માટે કમિશને મતદાન મથકો પર પોસ્ટરો પ્રદર્શિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ પોસ્ટરોમાં મતદાન મથકની વિગતો, ઉમેદવારોની યાદી, શું કરવું અને શું ન કરવું, માન્ય ઓળખ દસ્તાવેજોની યાદી અને મતદાન પ્રક્રિયા વિશેની માહિતી સામેલ હશે. કેરળમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા આવતીકાલે સમાપ્ત થશે. તમામ 140 મત વિસ્તારોમાં ઉમેદવારો તેમના ઉમેદવારી પત્રો ભરવામાં અને પ્રચાર પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે. આજે ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલે થશે. તિરુવનંતપુરમ જિલ્લામાં ગઈકાલે 25 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. નેમોમમાં એલડીએફ ઉમેદવાર વી શિવનકુટ્ટી અને ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે ગઈકાલે તેમના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ જળ દિવસ નિમિત્તે નાગરિકોને પાણીના દરેક ટીપાને બચાવવા અને તેનો જવાબદારીપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા હાંકલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે પાણી જીવનનો આધાર છે, જે પૃથ્વીના ભવિષ્યને આકાર આપે છે. પ્રધાનમંત્રીએ ટકાઉ વિકાસ, જાગૃતિ ફેલાવવા અને જળ સંરક્ષણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપનારાઓની પણ પ્રશંસા કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર સ્થાપના દિવસ નિમિત્તે દેશ અને વિદેશમાં રહેતા બિહારના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે વિશ્વનું પ્રથમ પ્રજાસત્તાક બિહાર ભવ્ય સામ્રાજ્યનું સ્થળ અને સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓનું જન્મસ્થળ રહ્યું છે. તેમણે કહ્યું કે બિહારે અનેક ક્ષેત્રોમાં પોતાના યોગદાનથી ભારતને સમૃદ્ધ બનાવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્યના લોકો તેમની અપાર પ્રતિભા અને મહેનતથી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જણાવ્યું કે બિહાર જ્ઞાન અને સંસ્કૃતિનો ભવ્ય વારસો છે અને બિહારે દેશના વારસા અને પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમણે રાજ્યના સતત વિકાસ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતના વારસાની ભવ્યતા અને દિવ્યતાને મૂર્તિમંત કરતું બિહાર સતત પ્રગતિના નવા પ્રકરણો લખી રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્યના મહેનતુ અને ઉર્જાવાન લોકોના સમર્પણ અને ક્ષમતાથી વિકસિત ભારતની સાથે વિકસિત બિહારનું લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બિહારના 114મા સ્થાપના દિવસ નિમિત્તે બિહારના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈ રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ સાથે સંકળાયેલા કથિત છેતરપિંડીના કેસની તપાસ અંતર્ગત સીબીઆઈએ ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના સલાહકાર સંજય ડાંગીની પૂછપરછ કરી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ કંપની રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડની સંપત્તિઓ હસ્તગત કરી હતી, જેની તપાસ ચાલુ છે. ગયા વર્ષે 6 ડિસેમ્બરે બેંક ઓફ મહારાષ્ટ્રની ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા કુલ 9,280 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, જેમાંથી 4,970 કરોડ જાહેર ક્ષેત્રની બેન્કો સાથે સંબંધિત છે. ક્યુબામાં એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં બીજી વખત વીજળી ગુલ થઈ ગઈ, જેના કારણે લાખો લોકો વીજળીથી વંચિત રહ્યા. ક્યુબાના ઉર્જા મંત્રાલયે જાહેરાત કરી કે સમગ્ર ટાપુ પર ફરી એકવાર વીજળી ગુલ થઈ ગઈ, જેના કારણે 10 મિલિયનથી વધુ લોકો વીજળીથી વંચિત રહી ગયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે પુનઃસ્થાપન માટેના પ્રોટોકોલ પહેલાથી જ લાગુ થવાનું શરૂ થઈ ગયું છે. દરમિયાન દેશ આ મહિનાના અંતમાં રશિયન ટેન્કર પ્રાપ્ત કરવાની તૈયારી કરી રહ્યો છે. યુએસ ઉર્જા નાકાબંધીને કારણે છેલ્લા 3 મહિનામાં કોઈપણ દેશમાંથી તેલ શિપમેન્ટ ક્યુબા પહોંચવાનો આ પ્રથમ પ્રસંગ હશે. ઝડપી બોલર આકાશદીપ ઇજાના કારણે આ સિઝનમાંથી બહાર થઈ જતા આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સ કેકેઆરને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બંગાળનો 29 વર્ષીય ઝડપી બોલર બેંગલુરૂમાં બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સલન્સના ખાતે પુનર્વસન હેઠળ છે. ગયા વર્ષે આ અબુધાબીમાં યોજાયેલી મિની ઓક્શનમાં ફ્રાન્ચાઇઝ દ્વારા આકાશને તેના 1 કરોડ રૂપિયાના બેઝ પ્રાઇઝ પર ખરીદવામાં આવ્યો હતો. હર્ષિત રાણાને કેકેઆર માટે આ સિઝન માટે પહેલાથી જ બહાર કરી દેવામાં આવ્યો છે અને મથિશા પથિરાના હજી પણ શ્રીલંકા ક્રિકેટ તરફથી મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. અજિંક્ય રહાણેની આગેવાની હેઠળ કેકેઆર 29 માર્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. અભયસિંહ અને વીર ચોતરાનીએ પોતપોતાના સેમીફાઇનલમાં જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરીને સ્કોશમાં ભારતીય ઇન્ડિયન ઓપન 2026માં પુરૂષોના સિંગલ્સનો ખિતાબ નિશ્ચિત કરી લીધો છે. વીર ચોતરાની આજે મુંબઈમાં ઓલ ઇન્ડિયા ફાઇનલ મુકાબલામાં અભયસિંહ સામે ટકરાશે. વીર મલેશિયાના સંજય જીવાને 3-1થી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું. બીજી તરફ અભયસિંહે ગઈકાલે સાંજે સેમીફાઇનલમાં મલેશિયાના અમિશેન રાજચંદ્રનને 3-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. દરમિયાન ટોચના ક્રમાંકિત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન અનાહત આજે સાંજે મુંબઈમાં ઇન્ડિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ ફાઇનલમાં ઇજિપ્તની બીજા ક્રમાંકિત હાના મોઅતાઝ સામે ટકરાશે. અનાહતે સેમીફાઇનલમાં પોતાના દેશની તન્વી ખન્નાને 3-1થી હરાવી અન્ય મહિલા સેમીફાઇનલમાં મોઅતાઝે ઓલ ઇજિપ્તિયન સ્પર્ધામાં હમદેશી નદીન ઓલ્હામામીને 3-1થી હરાવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ચૂંટાયેલી સરકારના સૌથી લાંબા સમય સુધી કાર્યકાળના વડા બનીને ભારતીય રાજકારણમાં ઇતિહાસ સર્જ્યો. રશિયન ક્રૂડ ઓઇલ વહન કરતું જહાજ એક્વા ટાઇટન કર્ણાટકના બેંગલુરુ પહોંચ્યું. ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મતદાન મથકો પર આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ બિહાર સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. અભયસિંહ અને વીર ચોતરાનીએ ફાઇનલમાં પ્રવેશ કરીને સ્કોશમાં ભારત માટે પુરૂષોના સિંગલ્સનો ખિતાબ નિશ્ચિત કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.